समय सार भगवान कुंतुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतेन्द्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो आपणे स्वाध्याय करी रह्या छीए। एमां पुण्य पाप अधिकार चाले छे अने पुण्य पाप अधिकार में आपणे कलश 110 एनो श्लोकार्थ कर्यो छे, एनो भावार्थ पण कर्यो छे अने એ કળશ ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવના પ્રવચનના ઘણા અંશ કર્યા છે, એમાંથી બાકી રહેલા શેષ અગત્યના અંશ છે એ પહેલા આપણે કરીએ અને તે પછીથી આગળ કળશ કરીશું। પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો એના પાના નંબર 199 પર શરૂઆતમાં અહીંયા જે વાત કરે છે એ વાતને લેતા પહેલા સહેજ પુનરાવર્તન તરીકે યાદ કરાવી દઉં કે મૂળ કળશની અંદર વાત એવી છે કે આ રાગની ધારા અને જ્ઞાનની ધારા બંને ધારા, રાગની ધારા અને જ્ઞાનની ધારા એ બંને ધારા સમ્યક દ્રષ્ટિને એક સાથે કઈ રીતે હોય એવો શિષ્યનો પ્રશ્ન છે અને એના સમાધાન રૂપે આ ગાથા કહેવામાં આવી છે કે બંને ધારા હોઈ શકે એમાં કોઈ વિરોધાભાસ થતો નથી, મિથ્યાત્વ અને સમ્યક્ત્વ સાથે ન રહી શકે, પણ સમ્યક્ત્વ છે અને એ વખતે હજી એને ચારિત્ર મોહનીયનો ઉદય વર્તે છે તો એને શુભાશુભ ભાવપણે થવું એવી રાગની ધારા પણ હોય એટલે એમાં કોઈ વિરોધાભાસ આવતો નથી। હવે અહીંયા કહે છે કે વિતરાગને કર્મધારા હોતી નથી, એકલી જ્ઞાનધારા છે, મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનધારા હોતી નથી, એકલી કર્મધારા છે, જેને ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો ચૈતન્ય પ્રકાશ પર્યાયમાં પ્રગટ્યો નથી, જેને અનુભવ થયો નથી એટલે સમ્યક દ્રષ્ટિ થયો નથી। ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનો એને અનુભવ થયો જ નથી એટલે એને સમ્યક દર્શન થયું નથી, નિશ્ચયથી સમ્યક દર્શન નથી, એવા મિથ્યાત્વી જીવને એકલી કર્મધારા એટલે રાગધારા વર્તે છે, તેને કેવળ બંધ જ છે। અને અહીંયા સાધક છે, સમ્યક દ્રષ્ટિ સાધક છે એની અહીંયા તો વાત કરી છે કે એની દ્રષ્ટિ યથાર્થ થઈ છે એટલે એને જ્ઞાનધારા પણ છે અને સાથે સાથે હજી જેટલો પ્રમાદ વર્તે છે એ પ્રમાણે એને રાગધારા પણ છે। અહીંયા હવે આગળ કહે છે પાના નંબર 200 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં વાત કરે છે કે આ જ વાત કળશ ટીકાકારે કળશ 110માં આ પ્રમાણે કહી છે, એટલે અહીંયા કળશ ટીકાકાર એટલે પંડિત રાજમલજીની વાત છે। આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કળશ લખ્યા છે એ આખું સ્વતંત્ર શાસ્ત્ર છે, એ આખું પૂરેપૂરું શાસ્ત્ર છે, એટલે એક એને કળશ અમૃત કહેવાય છે અને એ કળશ અમૃત ઉપર પંડિત રાજમલજીએ ટીકા લખી છે। જો સમજવાની વાત છે, ફરીથી ખ્યાલ આપો, કેટલાકને ખ્યાલ નહીં હોય કે સમયસાર એ ભગવાન કુંદકુંદાચાર્યે લખ્યું, એની 415 ગાથા કુંદકુંદાચાર્ય ભગવાને લખી, એની ઉપર ઘણાએ ટીકા લખી, એની ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ ટીકા લખી, જયસેન આચાર્ય ભગવાનની પણ ટીકા છે અને બીજા લોકોએ પણ ટીકા લખી, પણ આ બે ટીકા જે છે વર્તમાનમાં જે ઉપલબ્ધ છે એ ટીકા અદભુત ટીકા છે, એ સિવાય બીજી ટીકામાં એટલી સૂક્ષ્મતા નથી। એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અદભુત ટીકા છે, એને એમ કહી શકાય કે ભરત ક્ષેત્રની સર્વોત્કૃષ્ટ ટીકા છે। એમણે ટીકા તો લખી પણ સાથે ને સાથે એમણે કળશ પણ લખ્યા અને જે કળશ એમણે જે લખ્યા છે એ સ્વતંત્ર રીતે આખું શાસ્ત્ર થાય છે, એને કળશ અમૃત એવું નામ આપ્યું છે અને એની ઉપર પાછી રાજમલજીએ ટીકા લખી છે. એટલે આપણે જે આ કળશ કરી રહ્યા છીએ એ કળશ ઉપર રાજમલજીની ટીકા છે. આની અંદર જે ભાવાર્થ લખ્યા છે એ જયચંદજી પંડિતે ભાવાર્થ લખ્યા છે. સમયસારની અંદર જે ભાવાર્થ અહીંયા લખ્યા છે એ જયચંદજી પંડિતે ભાવાર્થ લખ્યા છે. અને કળશ અને ટીકા જે છે એમાં જે ટીકા સંસ્કૃતમાં છે એનું ગુજરાતી ભાષાંતર આપણી પાસે છે એ પંડિત હિંમતભાઈએ કરેલું છે. અને જે મૂળ ગાથાઓ છે કુંદકુંદાચાર્ય ભગવાનની એના ઉપરથી જે ગુજરાતીમાં ગાથા લખી છે એ પણ પંડિત હિંમતભાઈએ કરેલી છે. એટલે આ કેટલા બધા લોકોનું પ્રદાન છે અને જેનો આપણે લાભ લઈ રહ્યા છીએ. એક સાથે આપણે બે શાસ્ત્ર અને બે ટીકાઓ આપણે કરી રહ્યા છીએ એટલે બહુ મોટો આમાં અભ્યાસ થાય છે. આવો સ્વાધ્યાય એ જીવનમાં થવો એ આપણે માટે બહુ આનંદની વાત છે. તો અહીંયા જે કહ્યું છે કે આ જ વાત કળશ ટીકાકારે કળશ 110માં આ પ્રમાણે કહી છે એમ કરી અને એક બીજી અપેક્ષા આપણને સમજાવી છે. એટલે અહીંયા કહે છે, અહીં કોઈ ભ્રાંતિ કરશે કે મિથ્યાદ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે. મિથ્યાદ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે. એ વાત આપણે સમજીએ છીએ, જાણીએ છીએ કે સમ્યક દર્શન વિના જે દીક્ષા લઈ લીધી છે યતિપણું છે તો એ માત્ર સ્વભાવ રૂપે છે એટલે એમાં માત્ર બંધ જ થાય છે. અને કોઈ આગળ એમ પણ કહે છે કે અને જો એમ કોઈ સાથે માને કે સમ્યક દ્રષ્ટિનું છે જે યતિપણું શુભ ક્રિયારૂપ તે મોક્ષનું કારણ છે, એવો કોઈને ભ્રમ થશે. શું ભ્રમ થશે? કે સમ્યક દ્રષ્ટિનું યતિપણું છે જે શુભ ક્રિયારૂપ છે એ મોક્ષનું કારણ છે, એવો કોઈને ભ્રમ થશે. એટલા માટે કહે છે. અને એવો ભ્રમ શા માટે થશે? કારણ કે અનુભવ જ્ઞાન તથા દયા વ્રત તપ સંયમ રૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણ આદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે એવી માન્યતા વર્તે છે. એટલે એવો ભ્રમ થશે કે સમ્યક દ્રષ્ટિની આ બધી શુભ ક્રિયા છે એ બધી મોક્ષનું કારણ છે, તો એ ભ્રમ છે. સમ્યક દ્રષ્ટિને પણ જે શુભ ક્રિયા છે તે બંધનું જ કારણ છે. શુભ ક્રિયા છે તે બંધનું જ કારણ છે. અને જેટલું સ્વરૂપના લક્ષે સ્વરૂપ સાથે રહેવાનું છે, જ્ઞાન ક્રિયા જેટલી થાય છે એટલું જ મોક્ષનું કારણ છે. એટલે બંને એને સાથે છે, એને શુભબંધ પણ પડે છે અને એ જ વખતે એને મોક્ષના કારણરૂપ શુદ્ધ ભાવ પણ વર્તે છે. એટલે એમ નહીં માની લેવું કે મિથ્યાદ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ નથી થયો, સાચું સ્વરૂપ નથી જાણતો એટલે બંધનું કારણ છે. અને એવા જ શુભભાવ જો સમ્યક દ્રષ્ટિ કરે તો એને એ શુભભાવ મોક્ષનું કારણ થાય એમ નહીં. એને સમ્યક દ્રષ્ટિને મોક્ષનું કારણ તો એના અંતરંગ પરિણામ છે, જે શુદ્ધ પરિણામ છે, જે સ્વરૂપના લક્ષ્ય થાય છે એટલું જ મોક્ષનું કારણ છે. અને બાકી બધું સમ્યક દ્રષ્ટિને પણ જેટલો શુભભાવ છે એ બંધનું કારણ છે અને ક્યારેક અશુભભાવ છે એ પણ એને બંધનું જ કારણ છે. આ સ્પષ્ટતા કરી છે. એમ નહીં માની લેતા કે સમ્યક દ્રષ્ટિ છે અને એનું યતિપણું છે એમાં જે શુભ ક્રિયા છે એ મોક્ષનું કારણ છે, એમ ન માનશો. મોક્ષનું કારણ એને જે છે એ એના સ્વરૂપમાં જાય છે ત્યારે મોક્ષનું કારણ થાય છે, પણ એ જે શુભભાવ કરે છે એ બધું તો એને પણ શુભબંધનું જ કારણ થાય છે. કેટલી બધી સ્પષ્ટતા કરી છે. અને એ વાત અહીંયા વધારે આગળ કહે છે કે ત્યાં સમાધાન આમ છે કે જેટલી શુભ અશુભ ક્રિયા બહિર્જલ્પ વિકલ્પ અથવા અંતર્જલ્પ અથવા દ્રવ્યોના વિચાર રૂપ અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત કર્મબંધનું કારણ છે. એટલે સુધી વાત કરી કે અંતરમાં જવા માટે થઈ અને જે પુરુષાર્થ કરે છે એ વખતે હજી અંતરમાં નથી ગયા ત્યાં સુધી પણ જે શુભ વિકલ્પ સૂક્ષ્મ વિકલ્પ છે તો એ પણ એને બંધનું કારણ છે. બહિર્જલ્પ તો બરાબર બંધનું કારણ છે, બહારમાં લક્ષ કરી અને પરનું લક્ષ કરીને રહ્યા છે, ઉપયોગ બહારમાં રહ્યો છે અને જે ભાવ છે એ તો બંધનું કારણ છે, એ તો વાત બરાબર છે. પણ અંતર્જલ્પ કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જવા માટેનો પ્રયત્ન કરે છે એટલે અંતર્જલ્પ રૂપ અથવા દ્રવ્યોના વિચાર રૂપ અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર ઇત્યાદિ એવા વિચાર રૂપ જ્યાં સુધી પરિણમન થાય છે ત્યારે પણ એને ઉત્કૃષ્ટ પ્રકારનો શુભબંધ જ થાય છે. એટલે જે ક્રિયા છે એ જે કંઈ ક્રિયા એ વખતે થાય છે, જે કંઈ ભાવ થાય છે વિકલ્પ સહિત છે તો શુભભાવ છે અને એ બંધનું કારણ છે. અને જ્યારે એ નિર્વિકલ્પ થાય અને પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એ શુદ્ધ ભાવ છે, અને એ વખતે નિર્મળ પર્યાય થાય છે, એ મોક્ષનું કારણ છે. એટલે જેટલી નિર્મળ પરિણતિ છે એટલું જ મોક્ષનું કારણ છે. એટલે એમાં કાંઈ સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો એવો ભેદ નથી કે સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ મોક્ષનું કારણ થઈ જાય અને મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ થાય, એમ નહીં. બંનેને એ બંધનું જ કારણ થાય છે. એવા કર્તૃત્વથી એવો બંધ છે. શુદ્ધ સ્વરૂપ પરિણમન માત્રથી મોક્ષ છે. શુદ્ધ સ્વરૂપ પરિણમન માત્રથી મોક્ષ છે. શુદ્ધ સ્વરૂપે પરિણમી જાય ત્યારે જ એ મોક્ષનું કારણ થાય. શુદ્ધ સ્વરૂપે પરિણમતો નથી ત્યાં સુધી ગમે તેટલો ઉત્કૃષ્ટ ભાવ છે, અંદરમાં જવાનો જ ભાવ છે, પોતે જ્ઞાયક ત્રિકાળ જ્ઞાયક છે, શુદ્ધ છે, એવા રટણ સાથે અંદરમાં જઈ રહ્યો છે અને ઘોલન ચાલે છે ત્યાં સુધી પણ એને શુભ ભાવ છે, સૂક્ષ્મતાથી વિકલ્પ છે, એટલે બંધનું કારણ છે. બહુ સ્પષ્ટતા કરી દીધી છે, બહુ સરસ રીતે સ્પષ્ટતા કરી છે. આગળ કહે છે કે જો કે એક જ કાળમાં સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ રૂપ પરિણામ પણ છે, તો પણ ક્રિયારૂપ જે છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશ માત્ર પણ થતો નથી. સમ્યક દ્રષ્ટિને ક્રિયારૂપ પરિણામ છે જે શુભ ભાવના જે પરિણામ છે એનાથી એક અંશ માત્ર પણ એમાં એને શુદ્ધિ થતી નથી, મોક્ષ માર્ગના પરિણામ થતા નથી, એ શુદ્ધ ભાવ નથી, એ શુભ ભાવ છે અને એનાથી બંધ જ થાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. આગળ સૌથી નીચેના પેરેગ્રાફમાં પણ કહે છે કે આ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને, ભગવાન આત્મા એટલે પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ, પર્યાયનું પણ જેમાં લક્ષ નથી કરવાનું, એવું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ ધ્રુવ જે સદાય એક રૂપ રહે છે એવા ભગવાન આત્માનું લક્ષ્ય કરીને એમાં એકાગ્ર થઈને કહે છે કે આ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને પ્રવર્તમાન જેટલી જ્ઞાનધારા છે એ સંવર નિદ્રાનું કારણ છે. ભગવાન આત્મા એટલે પોતાનું નિજ સ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ, તીર્થંકર ભગવાન સામે બિરાજમાન હોય તો પણ એમાં એકાગ્રતા નથી થઈ શકતી. કોઈના આત્મામાં આપણે એકાગ્રતા ન કરી શકીએ, આટલી સીધી સાદી વાતને આપણે સમજવી જોઈએ. લોકો સમજાવ વગર બોલતા હોય છે, તમે તો ભગવાનમાં એકાકાર થઈ ગયા. અરે પ્રભુ, તમે એમના આત્મામાં એકાકાર ન થઈ શકો, એ જુદું દ્રવ્ય. તમે સ્વ અને પેલું પર કહેવાય, પ્રભુમાં એકાકાર ન થવાય, પ્રભુ પ્રત્યે અહોભાવ આવે, પ્રભુ પ્રત્યે વિનયનો ભાવ આવે, પ્રભુ પ્રત્યે ભક્તિનો ભાવ આવે, એમના પ્રત્યે આપણને સ્તવન સ્તુતિ કરવાનો ભાવ આવે, એમના દ્વારા આપણે જે જ્ઞાન પ્રકાશમાં આવ્યું છે એનો આપણે વિચાર કરતા કરતા ભાવ વિભોર થઈ જઈએ કે પ્રભુ આવી કરુણા આપે કરી, મને સિદ્ધ સમાન કયો અને માર્ગ દર્શાવ્યો, એ બધું થાય. પણ કાંઈ પ્રભુના આત્મામાં આપણે લીન થઈ જઈએ એવું કેવી રીતે બને? પ્રભુ પોતે પોતાના આત્મામાં લીન છે. એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનમાં હું, એમ કે અમે તો લીન થઈ ગયા, એકાકાર થઈ ગયા, ભાવના ચાલતી હોય, સંગીત માણતા હોય ને એમ કે ઓહો, પરમાં એકાકાર ન થવાય. સમોસરણમાં બેઠા હોઈએ તો પણ પ્રભુના આત્મામાં આપણે ક્યાંથી એકાકાર થઈએ? એટલે તો શુભ ભાવ છે એને સમજવાની જરૂર છે. અને પુરુષાર્થ શું કરવાનો છે? કે પ્રભુને જોઈને પુરુષાર્થ કરવાનો છે કે પ્રભુ ક્યાં એકાકાર થયા છે, પ્રભુ પોતાના સ્વરૂપમાં એકાકાર થયા છે તો એ જોવાનું છે. કે તો પછી મારે પણ શું કરવું જોઈએ? તો મારે પણ મારા સ્વરૂપમાં એકાકાર થવાનું છે. એકાગ્રતા ક્યાં થાય? પોતાના સ્વરૂપમાં. અને પોતાના સ્વરૂપમાં પણ કેવી રીતે એકાગ્રતા થાય? કે જે બદલાતો અંશ જે છે, જે પર્યાય છે, જે બદલાતો અંશ છે એનું બિલકુલ લક્ષ નહીં કરતા, જે ધ્રુવ છે ત્રિકાળ એક સરખો અંશ રહે છે, જે બદલાતો નથી એવો ધ્રુવ, એનું લક્ષ્ય કરી અને એકાગ્રતા કરવાની છે. એટલે એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એટલે પોતાનું નિજ સ્વરૂપ, એમાં એકાગ્ર થઈ અને પ્રવર્તમાન જેટલી જ્ઞાનધારા છે એ સંવર નિજરાનું કારણ છે. એ વખતે સંવર છે, સંવર છે એટલે નવા આશ્રવ અને કર્મબંધ થતા નથી, અને દરેક સમયે જે નિજરા થઈ રહી છે તો થઈ રહી છે, દરેક સમયે વિપાક નિજરા તો થઈ જ રહી છે. વિપાક નિજરા એટલે કોઈ પણ કર્મ છે એને સ્થિતિબંધ છે, અને સ્થિતિબંધ છે તો એ સ્થિતિબંધ પૂરો થાય છે એટલે એ કર્મ ખરી જાય છે એને વિપાક નિદ્રા કહેવામાં આવે, જેમાં આપણે કાંઈ કરવું પડતું નથી. વિપાક નિદ્રામાં આપણે કાંઈ કરવાની જરૂર પડતી નથી, આપણે કોઈ પુરુષાર્થ નથી કરતા, છતાંય એ કર્મનો સ્થિતિબંધ છે, એ સમય પૂરો થયો હવે એ ખરી જાય છે. પણ એ વખતે આપણે બીજા નવા કર્મ બાંધી લઈએ છીએ એટલે આપણને વિપાક નિદ્રા થાય છે, છતાંય આપણને કર્મનું બેલેન્સ ઘટતું નથી. એટલે કરવાનું શું છે કે નવા કર્મ ન બંધાય એ માટે સંવર ભાવે રહેવું જોઈએ, અથવા તો જાગૃતિના ભાવે રહેવું જોઈએ કે જેથી કરીને અતિ અલ્પ કર્મ બંધાય અને પેલી બાજુ નિદ્રા ઘણી થાય. અહીંયા તો પોતાના સ્વરૂપમાં છે એટલે સંવર જ વર્તે છે, આશ્રવ હવે નથી થતા, પોતાના સ્વરૂપમાં જ છે એટલે સાચા અર્થમાં નિદ્રા થાય છે. અને આવી નિદ્રાને કૃપાળુદેવ સકામ નિદ્રા કહે છે. કૃપાળુદેવે અકામ નિદ્રા અને સકામ નિદ્રા એમ બે ભાગ પાડીને સમજણ આપી છે કે જે નિદ્રા એને કારણે જે થયા કરે છે સ્થિતિબંધને કારણે, એ નિદ્રા જે છે તે અકામ નિદ્રા, કેમ કે એ તો થાય છે અને એનાથી આપણો કોઈ પર્પસ સર્વ થતો નથી, એ તો થાય છે કેમ કે આપણે સાથે સાથે નવા કર્મ બાંધી લઈએ છીએ. પણ સકામ નિદ્રા એટલે પ્રયોજનભૂત નિદ્રા તો એ જ છે કે એ વખતે આપણે જાગૃત રહીએ અને આપણને નવા કર્મ ન બંધાય, તો એવી જાગૃતિની સાથે જે નિદ્રા થઈ રહી છે એ સકામ નિદ્રા એમણે કહી છે. અહીંયા તો સંવર સહિત વાત છે એટલે એ સાચી નિદ્રા છે અને એમાં શુદ્ધિની વૃદ્ધિ ઘણી થાય છે એવી એ નિદ્રા છે. એમાં જરાય બંધનું કારણ નથી અને બહિર્મુખપણે પ્રવૃત્તિ જેટલી શુભ અને અશુભ રાગધારા છે તેટલું બંધનું જ કારણ છે. અંશ પણ સંવર નિદ્રાનું કારણ નથી. શું? શુભ ભાવ, શુભ કે અશુભ ભાવ બિલકુલ સંવરનું કે નિદ્રાનું કારણ થતું જ નથી. ગમે તેવા શુભ ભાવ હોય પણ એ નિદ્રાનું કારણ થાય નહીં અને એ વખતે સંવર હોય જ નહીં, એ વખતે આશ્રવ અને બંધ જ હોય. ભાવલિંગી મુનિવરને જે પંચ મહાવ્રતના પરિણામ છે, ભાવલિંગી મુનિ લીધા છે, જો 28 મૂળ ગુણ સહિત બાહ્યમાં દ્રવ્યલિંગ છે, ચોખ્ખું દ્રવ્યલિંગ છે, નગ્ન દિગંબર મુનિ છે અને સાથે સાથે પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર ચાલ્યા જાય છે, પ્રચુર સ્વસંવેદન સહિત પોતે આનંદનો અનુભવ કરે છે એવા મુનિ ભાવલિંગી મુનિ કહેવાય. ભાવલિંગી મુનિ કોને કહેવાય કે બહારમાં છઠ્ઠા ગુણસ્થાનની દશા છે અને અંતરમાં ચાલ્યા જાય છે ત્યારે સાતમા ગુણસ્થાનની અદભુત દશા છે એ ભાવલિંગી મુનિ છે. એવા ભાવલિંગી મુનિને આપણે નમસ્કાર કરીએ છીએ. પંચ પરમેષ્ટિમાં એવા ભાવલિંગી મુનિને આપણે સ્થાન આપ્યું છે. ત્રણ વખત આપણે એમને નમસ્કાર કરીએ છીએ. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ તરીકે જેમને આપણે નમસ્કાર કરીએ છીએ એ ભાવલિંગી મુનિ છે. કોઈ વખત એવો વિચાર કર્યો કે આપણે તીર્થંકર ભગવાન તો કેવળ જ્ઞાન પામી ગયા છે એટલે આપણે એમને નમસ્કાર કરીએ, અરિહંતને નમસ્કાર કરીએ, કેવળી ભગવાનને નમસ્કાર કરીએ, સિદ્ધ ભગવાન તો પરિપૂર્ણ થયા છે હવે એમને તો ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મ પણ નાશ પામ્યા છે, સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે એટલે એમને આપણે નમસ્કાર કરીએ. પણ આ મુનિને આપણે ત્રણ ત્રણ વખત પંચ પરમેષ્ટિમાં નમસ્કાર કરીએ છીએ, એમને ક્યાં કેવળ જ્ઞાન થયું છે તો શા માટે એવું કેમ હશે? નમસ્કાર મંત્રમાં એમને આ નમસ્કાર કરીએ છીએ, મુનિને જે નમસ્કાર થાય છે એમની સાથે નમસ્કાર તો કરીએ, પણ અહીંયા તો પંચ પરમેષ્ટિમાં એટલે સિદ્ધ ભગવાન, અરિહંત ભગવાન અને પછી આ ત્રણ વખત મુનિને નમસ્કાર લીધા છે તો એમની સાથે રાખીને આપણે નમસ્કાર કરીએ છીએ, એમના સમકક્ષ નમસ્કાર કરીએ છીએ. એમને જે નમસ્કાર આપણે કરીએ છીએ તો એમ જ થયું ને, સિદ્ધ અરિહંત ભગવાનને, સિદ્ધ ભગવાનને અને આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એમ આપણે નમસ્કાર કરીએ છીએ તો એ સાથે જ કરીએ છીએ અને પાંચે ને પંચ પરમેષ્ટિક તરીકે આપણે લીધા છે તો કેવળી ભગવાનની સાથે આપણે કેમ રાખ્યા એમને, એટલે એ લેવલે આપણે રાખ્યા છે, એવું શા માટે હશે? ક્યારે વિચાર થયો છે? ના, માર્ગદર્શન માટે નહીં. માર્ગ ના, એમાં એવું છે, એક વાત સરસ રીતે સમજાવું એટલે બધાને બરાબર બેસી જશે. આપણે રોજ મુનિના દર્શન કરવા જઈએ છીએ. મુનિ ક્યાંક ગુફામાં બિરાજે છે, જંગલમાં બિરાજે છે અને આપણે ત્યાં રોજ જઈએ છીએ. સાતમા ગુણસ્થાનની અદભુત દશા છે. કોઈ વખત જઈએ છીએ તો કોઈ વખત ધ્યાનમાં હોય છે, કોઈ વખત જઈએ છીએ તો ધ્યાનમાં નથી હોતા. આપણે બેસીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, આપણને બે શબ્દ કહે છે, કોઈ વખત ઉપદેશના શબ્દ કહે છે, કોઈ વખત સમજાવે છે, કોઈ વખત શિષ્યને સમજાવતા હોય છે, કોઈ વખત તો ધ્યાનમાં હોય છે, આપણે બેસીએ છીએ તો પણ એ ધ્યાનમાંથી બહાર આવતા જ નથી અને પછી આપણે નમસ્કાર કરીને પાછા આવીએ છીએ. આવા મુનિ છે, એમની અદભુત દશા છે, વારે વારે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે, સાતમા ગુણસ્થાનની દશા છે, નગ્ન દિગંબર મુનિ છે. આજે આપણે સવારે ગયા અને આપણે જોયું કે મુનિ તો ધ્યાનમાં છે, તો આપણે એમ ધાર્યું કે ના, આજે પણ એ ધ્યાનમાં છે એટલે કઈ વાંધો નહીં, નમસ્કાર કરી થોડી વાર રાહ જોઈને પછી આપણે ચાલ્યા આવ્યા. અને આપણને બપોરે ખબર પડે છે કે એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું. થઈ શકે ને? જે સાતમા ગુણસ્થાને વારે વારે જતા હતા, એ સાતમા ગુણસ્થાનના બીજા ભાગની અંદર એ સ્થિરતા કરી લે છે, શ્રેણી ચડી જાય છે. શ્રેણી ચડી જાય છે એમાં કેટલો સમય લાગે? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્તમાં શ્રેણી ચડી અને એ બારમા ગુણસ્થાને આવે છે, અને જે બારમા ગુણસ્થાને આવે છે એ એમને પછી બીજું શુક્લ ધ્યાન થાય છે અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તમને થાય કરી દે, અમે સવારે ગયા હતા અને એમને ધ્યાનમાં અમે જોયા, એમની અદભુત દશા હતી અને અમને તો ખ્યાલ પણ ના આવ્યો, અમે તો ચાલ્યા આવ્યા. આજે સવારે તો અમે હજી જોયા છે અને અત્યારે તો પ્રભુ થઈ ગયા, કેવળ જ્ઞાન પ્રગટ કરી દીધું, અર્યન થઈ ગયા. તમને મનમાં એમ પણ થઈ જાય કે આપણે બેસી રહ્યા હોત તો? થઈ જાય કે નહીં? કે એ વખતે એમની કેવી અદભુત દશા હશે, જયારે એ શ્રેણી ચડતા હશે એવી સ્થિરતામાં હશે, એ વખતનું આખું એમની આસપાસમાં જે વાતાવરણ બને છે એ કેવું અદભુત હશે. કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે તો થાય કે નહીં? રોજ જતા હતા, તમને તો એમ જ હતું કે મુનિ છે, હવે એ ક્યાં આવી ગયા? અરિયન થઈ ગયા. કહેવાનો આશય એ છે કે અરિયન થતા એમને કેટલો સમય લાગવાનો છે. આપણે જે મુનિને નમસ્કાર કરીએ છીએ એમને અરિયન થતા કેટલો સમય? આ બે ઘડીમાં શ્રેણી ચડી ગયા, બે ઘડીમાં તો અરિયન થઈ ગયા. બે ઘડી કરતા ઓછા સમયની અંતર્મુહૂર્તની અંદર 48 મિનિટની જરૂર નથી. આમ શ્રેણી ચડી જાય છે, આમ બારમા ગુણસ્થાને આવે થઈ જાય છે. એટલા માટે આપણે એમને નમસ્કાર કરીએ છીએ. પંચપરમેષ્ટિમાં તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની સાથે જ એમને આપણે નમસ્કાર કરીએ છીએ કે એમની પણ એવી જ અદભુત દશા છે. બરાબર છે? અહીંયા આગળ વાત લઈએ આપણે કે ભાવલિંગી મુનિવરને જે પાંચ મહાવ્રતના પરિણામ છે, પાંચ મહાવ્રતના પરિણામ એટલે જે વ્રત આદિ જે બાહ્યમાં છે તે એ બંધનું કારણ છે. પાંચ મહાવ્રતના પરિણામ એટલે જે બાહ્ય ચારિત્ર છે, જે 28 મૂળ ગુણ છે, નગ્ન દિગંબર જે ચારિત્ર છે, એ ચારિત્ર પ્રત્યેની સભાનતા, એ ચારિત્ર પ્રત્યેની સભાનતા જે છે, એ શુભભાવ છે, એના પરિણામ જે છે એ તો પુણ્યબંધનું જ કારણ છે, એ તો પુણ્યબંધનું જ કારણ છે. પરંતુ સાથે સાથે જે પોતાના સ્વરૂપમાં જાય છે એમાં જે શુદ્ધ પરિણામ જે થાય છે એ મોક્ષ માર્ગ છે. એ વાત અહીંયા લીધી છે. ભાવલિંગી મુનિવરને જે પંચ મહાવ્રતના પરિણામ છે એ બંધનું કારણ છે. એક શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાન ધારા જ મોક્ષનું કારણ છે. અંતરમાં ગયા, શુદ્ધ ભાવમાં રહ્યા છે અને જ્ઞાન ધારા જે ચાલી રહી છે એ મોક્ષનું કારણ છે. કથનચિત જ્ઞાન ધારા અને કથનચિત રાગ ધારા મોક્ષનું કારણ છે એવું સ્વરૂપ નથી. ક્યારેક કે જ્ઞાન ધારા પણ મોક્ષનું કારણ અને ક્યારેક રાગ ધારા પણ, એટલે શુભ ભાવ છે એ પણ મોક્ષનું કારણ એમ નથી. જ્ઞાન ધારા છે એ જ મોક્ષનું કારણ છે અને જે રાગ ધારા શુભ ભાવ છે એ બંધનું જ કારણ છે. ગુરુદેવ કહે છે કે લોકોને શુભ ભાવ કોઠે પડી ગયો છે. શુભ ભાવ, શુભ ભાવ, શુભ ભાવનું એટલું બધું છે કે શુભ ભાવમાં હજી એને એમ કહીએ છીએ તો હજી એને વાત ગળે ઉતરતી નથી. શુભ ભાવથી માંથી નીકળવું એને ગોઠતું નથી. એને શુદ્ધ ભાવમાં જવાનું છે પ્રભુ. શુભ ભાવથી લાભ થાય એમ કોઈ કહે તો પેલો રાજી રાજી થઈ જાય છે. એવો ઉપદેશ બહુ ગમે છે અને એવા ઉપદેશકો મળે ત્યારે તો સભાય મોટી હોય છે. પણ એ મિથ્યાત્વ છે. શુભ ભાવ દ્વારા ધર્મ નથી, એ બંધ જ છે. જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ, મોક્ષનું કારણ ન હોય. બહુ સિમ્પલ લોજિક. જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ ન હોય. આગળ અહીંયા પાના નંબર 201 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આટલું સ્પષ્ટ હોવા છતાં જેના અંતરમાં શુભરાગનો મહિમા વસ્યો છે, જેના અંતરમાં શુભરાગ પ્રત્યે હજી રૂચિ છે, જેને હજી શુભરાગ દ્વારા ધર્મ થાય એમ હજી છે માન્યતા અને શુભરાગનો મહિમા જ વસ્યો છે, તેને પૂર્ણ આનંદનો નાથ પોતાનું શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા, પૂર્ણ આનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન, પૂર્ણ વિતરાગતાના પ્રભુતાના અને ઈશ્વરતાના સ્વભાવથી ભરેલો પોતાનો જે આત્મા, તેનો મહિમા કેવી રીતે આવશે? નહીં આવે. જ્યાં સુધી શુભભાવના મહિમામાં પડ્યો છે, હજી શુભભાવ 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 દ્વારા આમ ધર્મ થાય ને શુભભાવ દ્વારા તેમ ધર્મ થાય, એમાં જે રહ્યો છે એને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, એવી પ્રભુતા અને એવી ઈશ્વરતાથી જે ભરેલો પડ્યો છે અનંત ગુણોનો પિંડ, એનો મહિમા એને નહીં આવે. તેને તો રાગની રૂચિની આડમાં આખો પરમાત્મા નજરથી દૂર થઈ ગયો છે. રાગની રૂચિમાં એને ભગવાન આત્મા એને દેખાતો જ નથી. પેલું કહે છે ને, તરણા ઉઠે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. આખો સમુદ્ર મોટો ભરેલો હોય દેખ, અને એક નાનકડું કપડું આપણે અહીંયા આમ રાખી દઈએ ને, આપણા આપણા મોઢાની સામે, આપણા ફેસની સામે રાખી દીધું હોય ને, તો આખો સમુદ્ર દેખવામાં ના આવે. એટલું નાનકડું જ કપડું, આખો સમુદ્ર દેખાતો નથી. એમ કે છે કે શુભભાવની આડમાં આ ભગવાન આત્મા અંદરમાં બિરાજે છે, એને દેખાતો નથી. એટલે શું કરવું? શુભરાગની રૂચિ થઈ છોડી અને શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માનો મહિમા લાવવો, એમ કહેવું છે. કે છે કે તેને તો રાગની રૂચિની આડમાં આખો પરમાત્મા નજરથી દૂર થઈ ગયો છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, તેમ રાગનો મહિમા એટલે શુભ ભાવનો મહિમા અને શુદ્ધ ચિત્તરૂપ ભગવાન આત્માનો, ચિત્તરૂપ જ્ઞાનરૂપ એવા ભગવાન આત્માનો પણ મહિમા, એમ બેના મહિમા સાથે નથી રહી શકતા. આનો મહિમા હોય અથવા તો આનો મહિમા હોય. જો તને મોક્ષની ઈચ્છા છે તો રાગની રૂચિ છોડી શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મ દ્રવ્યનો મહિમા કરી તેમાં જ અંતરલીન થા. એકમાત્ર આ જ કરવા જેવું છે. શુભભાવ તો આવશે, શુભભાવ નહીં આવે એમ બનવાનું જ નથી. લોકોને ખોટો ડર ઘૂસી ગયો છે કે શુભભાવ હશે ને પછી એટલું પુણ્ય હશે તો ધર્મ પમાશે ને. અરે ભલા ભગવાન, આ આટલા આટલા પુણ્ય મળ્યા ને એને કારણે અત્યારે તારી વર્તમાન દશા તો જો કેવી છે, હવે એનાથી વધારે તારે શું પુણ્ય જોઈએ છે ધર્મ કરવા માટે? વર્તમાનમાં જે પુણ્યનો ઉદય જે વર્તે છે અને જેને લીધે થઈને સુવિધાઓ મળી છે, જે શરીર મળ્યું છે, જે સમજ શક્તિ મળી છે, જે પુસ્તકો મળ્યા છે, આ બધું આટલું આટલું તો મળ્યું છે, તો અત્યારે તું શુદ્ધ ભાવમાં જવાનો જરાય પુરુષાર્થ નથી કરતો અને એમ માને છે કે પુણ્યને લીધે થઈને મને અનુકૂળતાઓ મળશે ત્યારે હું ધર્મ કરીશ. તો આ અત્યારે શું મળ્યું છે? અત્યારે મળ્યું છે એ ઓછું પડે છે ધર્મ કરવા માટે? આ ઓછું છે? મનુષ્યની પર્યાય મળી છે, સમજ શક્તિ મળી છે, સારી સ્થિતિ છે, ખાવું પીવું આ તે બધી વસ્તુ બરાબર મળી છે, અને અત્યારે જો ધર્મ નથી કરતા તો હવે આનાથી બીજા કેવા સંયોગો જોઈએ છે કે જયારે પછી આપણે ધર્મ કરીએ? કરવું હોય તો અત્યારે કર ને શુકરા. આ તો પેલું નાચવું નહીં એટલે આંગળું વાંકવું, એના જેવી વાત છે ભાઈ. શુદ્ધ ભાવમાં તારે જવું નથી એટલે તું હજી લઈને બેઠો છે કે મને હજી કંઈક પુણ્યને લીધે એવું એવી દશા મળે તો પછી હું ધર્મ કરું. આ મળ્યું છે એનો તો ઉપયોગ કર. આવું મળ્યું છે લાખો વર્ષોમાં એક વાર મળે છે, લાખો વર્ષોમાં એક વાર મળે છે, કઈ આ સહેલું નથી ભાઈ. ત્રસનો કાળ જે છે 2000 સાગરોપમનો ત્રસનો કાળ, ત્રસ એટલે બે ઇન્દ્રિયથી માંડી અને સંઘની પચેન્દ્રિય સુધીનો કાળ, 2000 સાગરોપમનો કાળ, એમાં 24 ભાવો મનુષ્યના મળે. કેટલા? 24 ભાવો મળે. ધારો કે આપણો આ 23મો હોય તો ક્યારે વિચાર કર્યો? 24 ભાવો મનુષ્યના મળે, પછી તો એ ધીરે 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 ક્યાં ચાલ્યો જાય? ઇતર નિગોદમાં ચાલ્યો જાય, ઇતર નિગોદમાં ચાલ્યો જાય. નિગોદમાંથી આવ્યો તો એટલે હવે પાછો ફરી એ ધીરે ધીરે ઇતર નિગોદમાં ચાલ્યો જશે, તિરિંજમાં જશે, તિરિંજમાંથી પાછા તિરિંજમાં એવો બને કે જેમાં એ પાપ જ કરતો હોય, પછી એનાથી હીણી દશા થાય, વનસ્પતિમાં જાય, પછી ઇતર નિગોદમાં ચાલ્યો જશે. 2000 સાગરોપમનો કાળ મળ્યો એમાં માત્ર 24 ભાવ મનુષ્યના મળે છે, અને આવો અમૂલ્ય ભાવ જો મનુષ્ય તો ઘણા છે, આપણે જોઈએ છીએ કેટલા મનુષ્ય છે, આટલા બધા મનુષ્યોમાંથી આપણને જે મળ્યું છે એવું કેટલાને મળ્યું. એક દિવસ આખો એની પાછળ બરાબર વિચાર કરવાની જરૂર છે. એક જગ્યાએ ઉભા રહી, મોલમાં એક જગ્યાએ ઉભા રહી અને જેટલા લોકો જાય છે એની જોડે તમારી કમ્પેરિઝન કરો કે આને આ મળ્યું હશે, આ ધર્મની વાત એને સમજમાં આવી છે, મળી હશે, આને આ પુસ્તક સીડી આપણને જે મળ્યું એમાંનું મળ્યું હશે. તો તમને જુઓ કે કોણ તમને એવું દેખાય છે કે જેને આપણને મળ્યું છે એવું મળ્યું છે. ત્યાં તમે સવારથી સાંજ સુધી રોકાઈ અને 1000 માણસને જુઓ બરાબર સેટરડેના દિવસે જઈ અને જુઓ, અને પછી નિર્ણય કરો, તમારી જાતે નિર્ણય કરો કે આમાંથી કેટલા માણસને મારા જેવી ધર્મ માટેની સુવિધા મળી છે. જો તમને એમ લાગે કે મારા જેવી ધર્મની સુવિધા આટલામાંથી કોઈને નથી મળી, એવું જો તમને લાગે તો પછી બીજા દિવસથી બીજું બધું ગૌણ કરી અને માત્ર એક સ્વરૂપમાં જવા માટેનો નિર્ણય પાકો કરી, નિર્ધાર એવો કરી અને બેસી જાઓ. આવું નહીં મળે ભાઈ, આ નહીં મળે. ટાઈમ બરબાદ કરવાની જરૂર નથી. જ્યારે સેન્સ સારી છે, આંખ સારી છે, કાન સારા છે, સમજ શક્તિ સારી છે, શારીરિક શક્તિ પણ સારી છે, બધી અનુકૂળતાઓ છે, ત્યારે જો નહીં કરો અને પછી એમ કે પછી કરીશું, પછી ક્યારે આવતું જ નથી. આજ પળ છે, આજે જ નિર્ણય કરો, આજે જ કરવા જેવું છે. અરે મોડું થયું જેટલું એને માટે તો ઉલટો અફસોસ હોય કે અરે આના કરતા વહેલા જાગ્યા હોત તો સારું હતું, એમ થવું જોઈએ. ઘણો સમય આપણે બગાડી નાખ્યો છે, હવે એક એક મિનિટ પણ નહીં ગુમાવો. જો એક નિયમ છે, ટાઈમ એવી વસ્તુ છે, સમય એવી વસ્તુ છે કા કે જે હંમેશા આપણે લૂઝ કરીએ છીએ, જાય જ છે. બીજી બધી વસ્તુ જે છે ને એ જાય ને આવે, ફરી પાછી પણ મળે. આપણી પ્રતિષ્ઠા ગઈ હોય તો પણ આવે, ધન ગયું હોય તો પણ ફરી પાછું મળે, બરાબર છે, બધું મળે, જાય આવે, ફરીથી પણ મળે, પ્રાપ્ત થાય. પણ જે ટાઈમ જાય છે, સમય જાય છે, એ નથી મળતું, એ માત્ર જાય છે. ગંભીરતાથી લેવા જેવું છે ભાઈ. એટલે કરુણા કરી અને ગુરુદેવ આપણને કહે છે કે ભાઈ અંતરલીન થા, હવે તો હવે બીજું કાંઈ કરવા જેવું નથી. રાગની રૂચિ છોડી શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મ દ્રવ્યનો મહિમા કરી આત્માનો મહિમા આવવો જોઈએ. એકમાત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ, અને શુદ્ધ સ્વરૂપનો મહિમા ના આવે તો સિદ્ધ ભગવાનને યાદ કરવા, સિદ્ધ ભગવાનને વારે વારે યાદ કરવા, એમના ગુણોનો વિચાર કરવો અને પછી એમ વિચારવું કે આવો જ મારો આત્મા છે. અને એવું એવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે કે તું સિદ્ધ સમાન છે, તો હું સિદ્ધ સમાન છું 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 ને છું. ભગવાનના જ્ઞાનમાં જો હું સિદ્ધ સમાન આવ્યો છું તો મારે હવે બીજા કોઈના કાંઈ સર્ટિફિકેટની જરૂર નથી. મોટામાં મોટું સર્ટિફિકેટ મને મળી ગયું છે તો હું સિદ્ધ સમાન છું છું ને છું, બીજો કોઈ વિકલ્પ મારે જોઈતો નથી. સિદ્ધ ભગવાનનું મહાત્મા લાવો અને પછી એમ વિચારો કે આવું જ મારું સ્વરૂપ છે, તો પોતાના સ્વરૂપનું મહાત્મા આવશે. અને પોતાના સ્વરૂપનું જેને મહાત્મા આવ્યું છે એને એવા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે, નહીતર થતો નથી. અહીંયા આગળ કહે છે કે ધર્મી જીવને થતા જે પંચ મહાવ્રત આદિના પરિણામ તે પણ એકાંત બંધનું જ કારણ છે. એટલે જેટલા શુભભાવના પરિણામ છે, ભલે પાંચ મહાવ્રત સહિત છે તો પણ જે શુભભાવના પરિણામ છે એ તો બંધનું જ કારણ છે. અને એકમાત્ર શુદ્ધત્વ પરિણમન રૂપ જે જ્ઞાનધારા છે તે જ એકાંત મોક્ષનું કારણ છે. હજી પેલો શુભભાવ વાળો છે ને, એને હજી શુભભાવની રૂચિ છે, એટલે પ્રશ્ન કર્યો કે જેટલો અશુભથી બચ્યો એટલો તો સંવર છે ને. શું કેવું હવે, આટલી વાત થાય છે, અહીંયાની વાત થાય છે ને, હજી એ પાતાળમાં બેઠો છે. હજી હજી એના મનમાંથી હજી એમ છે કે શુભનું હજી એમ થાય કે શુભ ક્યાં આવે એમ જતું રહે. ગુરુદેવ કહે છે કે ના, અશુભથી બચી જે શુભમાં આવ્યો તે શુભ પોતે પણ બંધનું જ કારણ છે. અગાઉ ગાથામાં આવી ગયું, શુભ ભાવ પોતે જ બંધ સ્વરૂપ છે, એ બંધનું જ કારણ છે, માત્ર એક જ્ઞાન પરિણતિ છે, એ જ સંવર નિદ્રાનું કારણ છે. આ વાત આવી છે એટલે એક વાત હું તમને સમજાવી દઉં, પછી આપણે 111માં કળશ ઉપર આપણે જઈએ. કે આપણે ઘણી વાર આ વાત તો લીધી છે, અહીંયા કદાચ નહીં આવી હોય, સ્વાધ્યાયમાં તો ઘણા એ સાંભળી છે કે ખેતરમાં સારી જાતના સારી ક્વોલિટીના આપણે 100 મણ ઘઉં પાકે, ખેતરમાં વાવ્યું હોય 100 મણ ઘઉં પાકે તો એની સાથે 1000 મણ ઘાસ બાય પ્રોડક્ટ તરીકે સારી જાતનું ઘાસ મફતમાં મળે કે ન મળે, મળે કે ન મળે? જે ખેતરમાં 100 મણ ઘઉં સારી જાતના સારી ક્વોલિટીના જ્યાં પાકે ત્યાં 1000 મણ ઘાસ આપણને, એટલે જે ઉપરથી ડુંડું લઈ લઈએ સિવાયનો બાકીનો જે ભાગ છે જે જે આપણે ગાય ભેંસ વગેરે જે હોય એને ખાવામાં કામ આવે બરાબર છે, એ 1000 મણ આપણને મફતમાં, એ પણ સારી જાતનું, કેમ કે ઘઉં સારી જાતના છે તો છોડ કેવો હોય? સારી જાતનો હોય. રોગીષ્ઠ છોડ હોય તો એની ઉપર પછી ઘઉંના દાણા એવા ન બેસે. સારી જાતના ઘઉંના દાણા જેની ઉપર બેસે એવો છોડ હોય એ પણ કેવો હોય? સારો જ હોય ને. તો 100 મણ ઘઉં પાકે તો સાથે એની સામે 1000 મણ એવા એવું ઘાસ મફતમાં બાય પ્રોડક્ટ તરીકે મળે કે ના મળે? બરાબર છે. એ વાત ખેડૂતને સમજાય અને આપણને ન સમજાય. ખેડૂતને સમજાય છે એટલે ખેડૂત એના જે ઢોર છે એ જે પાળે છે અને ત્યાં ગાય ભેંસ જે રાખ્યા છે બળદ છે એને માટે ઘાસ નથી વાવતો. ખેડૂત એને માટે ઘાસ નથી વાવતો, એ ઘઉં જ વાવે છે. એને ખબર છે કે ઘઉં લીધા પછી આટલું બધું ઘાસ તો મને મફતમાં મળવાનું જ છે. એ ક્યાં ઘઉંની ઘાસની ખેતી કરે છે? કરે છે, આટલી સમજ એને છે ને આપણને નથી. છે આપણને સમજ? આપણને હજી એમ છે કે હું શુદ્ધ ભાવ જુદો કરું. એમ નથી થતું કે જો શુદ્ધ ભાવમાં જઈએ છીએ, શુદ્ધ ભાવ જેને છે એને શુભ ભાવ તો બાય પ્રોડક્ટ તરીકે મળે જ છે ભાઈ. શુદ્ધ ભાવમાં જવાનો જે પુરુષાર્થ છે એ જ આખો શુભ ભાવ છે. શુદ્ધ ભાવમાં અંદરમાં જવાનો સ્થિરતા કરવા માટે થઈ અને જેને ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો છે એ આખો શુભ ભાવ તો છે અને એ તો ઊંચામાં ઊંચો શુભ ભાવ છે. શુભ ભાવ વિના પછી ક્યાંક આમ થઈ જાય તેમ થઈ જાય, શું ગાંડી ગાંડી વાતો લઈને બેઠો છે? શુદ્ધ ભાવમાં જાય છે તો તું શુભમાં જ છે ભાઈ. બીજો તારે શુભનો બીજો પુરુષાર્થ કરવાની જરૂર જ નથી. આખો દિવસ સવારથી સાંજ અંતરમાં જવા માટેનો જ પુરુષાર્થ માંડી દે ને, બીજું શું કરવું છે તારે? ખેડૂત જે કરે છે એ રીતે મસ્ત માત્ર સારામાં સારા ઘઉં પકવવા છે, જોતો નથી કે કેવું ઘાસ થશે. એને ખબર જ છે સારા ઘઉં થાય જેમાંથી સારા દાણા નીકળે એમાંથી સારું ઘાસ જ આવવાનું છે, મારા ઢોરને સારામાં સારું ઘાસ મળવાનું જ છે. એવી રીતે આપણે શુદ્ધનો પુરુષાર્થ કરીએ તો શુભ તો છે જ પડ્યું છે, પુણ્યનો બંધ તો થવાનો જ છે. ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ, પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થવાનો છે અને એવા પુણ્યાનુબંધી પુણ્યના બંધને કારણે આપણને આગળ 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 એવી જ અનુકૂળતા મળશે, એવા જ નિમિત્ત મળશે કે જેને કારણે થઈ અને આપણે સ્વરૂપમાં જઈએ એવા નિમિત્ત મળશે. લક્ષ્ય શુદ્ધનું જ હોય, પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને એનું લક્ષ્ય કરવું, એ સિવાય બીજું કઈ જીવનમાં કરવા જેવું નથી. બાકી બીજું બધું નકામું છે, ફાંફા છે, બધા ફાંફા છે. તો આપણે 111મો કળશ હવે લઈએ. કળશ 111ની પહેલા એ વાત કરી કે હવે આપણે નય વિભાગની વાત કરીએ છીએ એ રીતે વાત લીધી છે. હવે કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવે છે જે વચ્ચે અહીંયા લખ્યું છે. એ શું લખ્યું છે? હવે કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવે છે. હવે શું નય વિભાગ છે અને શું કર્મ અને જ્ઞાનનો નય વિભાગ છે એ વાતને આપણે પહેલા કળશ લઈએ અને એમાંથી જ સમજીએ. બહુ સરસ રીતે સમજાવ્યું છે, બધું ખૂબ જ સારી વાત અહીંયા મૂકી છે. કળશ 111 મગ્નાહા કર્મનયા અવલંબન પરા જ્ઞાનમ ન જાનંતિ યન મગ્ના જ્ઞાનન ઐવશી અણોપી યદતિ સ્વચ્છંદમંદોદ્યમા વિશ્વસ્યોપરી તે તરંતિ સતતમ જ્ઞાનમ ભવંતઃ સ્વયં એ કુર્વંતિ ન કર્મ જાતુ ન વશં યાંતિ પ્રમાદસ્ય ચ. કળશ 111ના અર્થમાં અહીંયા કહે છે કે કર્મનયના આલંબનમાં, કર્મનયા અવલંબન પરાહા મગ્નાહા એટલે કર્મનયના આલંબનમાં તત્પર અર્થાંત કર્મનયના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે. કારણ કે યત જ્ઞાનમ ન જાણતી તેઓ જ્ઞાનને જાણતા નથી. જે માત્ર શુભાશુભ ભાવમાં જે રહ્યા છે એને અહીંયા પહેલા લીધા છે કે જેમને એ કર્મનયના પક્ષપાતી કહ્યા ને, એટલે જેને એનો પક્ષપાત છે, જેને એનું મહાત્મા આવ્યું છે, એવા શુભ ભાવના મહાત્મા વાળા જે છે તે એ કર્મનયના આલંબનમાં તત્પર, અર્થાંત કર્મનયના પક્ષપાતી જે પુરુષો ડૂબેલા છે, કારણ કે તેઓ જ્ઞાનને જાણતા નથી. આગળ કહે છે કે જ્ઞાનને એશિણ અપી મગ્ના, એટલે જ્ઞાનનયના ઇચ્છુક અર્થાંત એના પક્ષપાતી, જ્ઞાનનયના ઇચ્છુક એના પક્ષપાતી પુરુષો પણ ડૂબેલા છે. પેલા તો ડૂબેલા કયા, પણ હવે જે જ્ઞાનનયના એટલે કે જ્ઞાનનયથી જે જાણવામાં આવે છે એના ઈચ્છા કરનારા એ પણ ડૂબેલા છે. કારણ કે હવે આગળનું કારણ સમજાવ્યું છે, કારણ કે અતિ સ્વચ્છંદ મંદ ઉદ્યમા, તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે. માત્ર જ્ઞાનની ચર્ચા જ કરે છે એને મંદ ઉદ્યમી કયા છે. સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પણ જ્ઞાનની મોટી મોટી વાત કરે છે, એટલે નિશ્ચય આભાસી છે એ લીધા. પહેલા તો જે કર્મકાંડમાં ડૂબેલા છે એને લીધા, કે જેને સમ્યક દર્શન પણ નથી ને જ્ઞાનને જાણતા જ નથી. જેઓ જ્ઞાનને જાણતા નથી એમ શબ્દ લીધો ને પહેલા તો, કર્મનયના આલંબનમાં તત્પર પુરુષો ડૂબેલા છે કારણ કે તેઓ જ્ઞાનને જાણતા નથી, એટલે એમની તો વાત પૂરી થઈ. હવે જે જ્ઞાનને જાણે છે એની વાત લીધી, તો માત્ર જ્ઞાનના ઈચ્છુક છે એવા ડૂબેલા છે. કેમ ડૂબેલા છે? કે એવો મંદ ઉદ્યમી છે, પોતે સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ નથી કરતા, પ્રમાદી છે અને વિષય કસાયમાં વર્તે છે. કેવી રીતે? કે જ્ઞાન જે છે એને માત્ર એ ચર્ચા કરવામાં રહીને બેઠા છે, કે શુદ્ધ નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે, શુદ્ધ નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું સ્વરૂપ આવું છે, અને આ અપેક્ષાએ આમ છે ને આ અપેક્ષાએ તેમ છે. પણ તારે શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એમાં જવાનું કે નહીં જવાનું, પછી અહીંયા બેઠા બેઠા વાત જ કરવાની, એમ કે છે. શું કહેવું છે? કે માત્ર જ્ઞાનની ચર્ચામાં જ રહી ગયા છે, રોકાઈ રહ્યા છે, અંદરમાં જવાનો તો પ્રયત્ન જ નથી કરતા. સ્વાનુભૂતિનો પુરુષાર્થ જ ઉપડ્યો નથી. શાસ્ત્રનો અભ્યાસ કર્યા કરે છે, 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 પૂરું થઈ જાય છે આયુષ્ય. ઘણાય પંડિતોને એવું થયું છે, ઘણાય પંડિતોને એવું થાય. પંડિતો શું કરે? બધું એક એક અર્થ શબ્દે શબ્દ આ તે બધું કરે, એની ચર્ચા કરે બીજા પંડિત સાથે, પછી પોતાને કઈ ખબર પડી હોય સંસ્કૃતમાં અર્ધમાગ્ધિમાં આમ છે, આમાં આમ છે, આ જગ્યાએ આમ છે, આમ છે, આમ છે, પૂરું થઈ જાય જીવન. અંદરમાં ગયા ન હોય, અંદરમાં જવાનો પ્રયત્ન કર્યો ન હોય, આખો દિવસ એમાં ને એમાં, એમાં ને એમાં પૂરું કરે, પુસ્તક લખે, બધું કરે, પણ પોતે જાતે સ્વરૂપમાં જવા માટે થઈ ને કાંઈ કર્યું ન હોય. આવા તો ઘણાય પંડિતો થયા, ભૂતકાળમાં પણ થયા અને વર્તમાનમાં પણ હોય, ભવિષ્યમાં પણ હશે. એટલા માટે જ આચાર્ય ભગવાને આવી વાત મૂકી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશમાં કઈ અમસતું નથી એમ કહ્યું, અને કૃપાળુદેવે પણ આ વાત કરી છે. આપણે લઈએ આગળ વધારે વિસ્તારમાં. શું કહે છે અહીંયા? કે તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે, એટલે કે સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષય કસાયમાં વર્તે છે. પછી તો એમને એમ છે કે અમને તો ખબર છે ને બધું, અમે તો જાણીએ છીએ, અમને તો ખબર છે, અમે તો 415 ગાથા આ બરાબર કરેલી છે, અમને બધી ખબર, બીજા શાસ્ત્રનો અભ્યાસ અમે તો કરેલો છે, અમે બીજાને કરાવીએ, સ્વાધ્યાય કરાવીએ, અમે સમયસારનો સ્વાધ્યાય કરાવીએ. તું ડૂબી જઈશ ભાઈ, ડૂબી જઈશ, સમયસારના સ્વાધ્યાય કરાવવામાં તું ડૂબી જઈશ, તું તારું સંભાળ. સમયસારના સ્વાધ્યાયમાંથી તારે પોતાની જાત ઉપર એ એપ્લાય કરવાનું કે નહીં કરવાનું? જયારે સ્વાધ્યાય કરીએ ત્યારે જ્યાં જ્યાં આત્મા શબ્દ આવે ત્યારે એ મારી વાત છે એમ કરીને સ્વાધ્યાય કરવાનો છે. જ્યાં જ્યાં આત્મા શબ્દ આવે ત્યારે એમ સ્વાધ્યાય કરવાનો કે આ મારી વાત છે, આ મારી વાત છે. જો એમ કરીને સ્વાધ્યાય થશે તો જ સ્વરૂપમાં જવા માટેનો પ્રયત્ન થશે, પુરુષાર્થ ઉપડશે, નહીતર તો પોપટની જેમ થઈ જશે બધું. ત્રીજો પુરુષ એક વચન તરીકે જ્યાં સુધી તમે સ્વાધ્યાય કરશો ત્યાં સુધી કઈ પલ્લે પડવાનું નથી. જાણશો બધું, જ્ઞાન 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 બધું આવડે, બધું આવડે, બધું આવડે. એમને બહુ અભ્યાસ, એમને બહુ અભ્યાસ. લોકો વખાણ કરે ને આપણે પાછા માન કસાયની અંદર આપણે પડી જઈએ, પડવાનું થાય. આપણે પડવાનું થાય.
બહુ આવડે, આ આવડે, આ આવડે, કેટલી ગાથાઓ યાદ રહી ગયું, બધું થઈ ગયું હોય, આપણે પડવાનું થાય.
કેટલીક વાર તો આપણે સ્વચ્છંદમાં આવી જઈએ, એને શુષ્ક જ્ઞાન કહ્યું છે.
આવા જ્ઞાનને કૃપાળુ દેવે શુષ્ક જ્ઞાન કહ્યું છે.
કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ
માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ.
એટલે આ જે જ્ઞાનની ચર્ચા વાર્તા કરે છે ને એને આ વાત કરી છે. શું વાત સરસ મૂકી દીધી કે તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે, સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે. પ્રમાદી કયા છે? અને એટલે સુધી કહી દઉં કે વિષય કસાયમાં વર્તે છે. વિષય કસાય એટલે શું? કે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ કરી રહ્યા છે એમાં એ વર્તી રહ્યા છે, એટલે વિષય કસાયમાં છે. એ વાણી વિલાસમાં છે, ચર્ચા કરે છે ધર્મની, પણ એ વાણી વિલાસમાં છે, હૃદયને સ્પર્શતું નથી. જો હૃદયને સ્પર્શતું હોય તો આંખમાં આંસુ આવ્યા વિના રહે નહીં, પણ એવું તો થતું નથી. ત્રીજા પુરુષ એક વચન તરીકે સ્વાધ્યાય કરે છે કે આત્માની વાત બધી અમે જાણીએ, એમ નથી કે હું મારી વાત જાણું છું, એમ નથી. ત્રીજો પુરુષ એક વચન, બીજો કોકની વાત કરીએ ને આપણે, ત્રીજા પુરુષ એક વચન એમની વાત આપણે, તો આપણે એમ કહીએ ને એવું આ આત્માની વાત તેમ. અરે પણ આત્માની વાત નથી પ્રભુ, તારી પોતાની વાત છે, એમ કરીને તું કર સ્વાધ્યાય, નહીતર કાંઈ વળવાનું નથી. અને એ સ્વાધ્યાય પોતાને ત્યાં મૂકીને કરશે કે આ મારી વાત છે, તો જ એના હૃદયને સ્પર્શશે, તો જ એ પાછો વળશે, નહીં તો પાછો વળવાનો જ નથી. સ્વાધ્યાય કરવાની પણ રીત છે એમ કહી. આગળ કહે છે કે તે વિશ્વસ્ય ઉપરી તરંતી, તે જીવો વિશ્વના ઉપર તરે છે. કેવા જીવો? તે જીવો એટલે હવે કહેશે એના વિશે. હા, આ જીવોની વાત નહીં, આ તો ડૂબેલા છે. હવે આગળ વાત કરે છે કે તે વિશ્વસ્ય ઉપરી તરંતી, કેવા? કે એ સ્વયં સતતમ જ્ઞાનમ ભવંત કર્મ ના કુર્વંતી. એટલે કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા, પરિણમતા થતા, કર્મ કરતા નથી, ચ એટલે અને જાતુ પ્રમાદસ્ય વંશન યાંતિ, ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી. એટલે કે સ્વરૂપમાં ઉદ્યમી છે એવા જીવો જ ઉપર વિશ્વની ઉપર તરશે. એટલે પોતે એ બધાથી જુદા છે એવું ભેદ જ્ઞાન કરી અને સ્વરૂપની પ્રાપ્તિ કરશે. તે જીવો વિશ્વના ઉપર તરે છે કે જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા, જ્ઞાનરૂપ પરિણમતા, જ્ઞાનરૂપે પોતે પરિણમે છે, એ જ્ઞાનરૂપે પરિણમે છે. એટલે આ માહિતીની વાત નથી, આ શાસ્ત્રના જ્ઞાનની વાત નથી. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, સમ્યક જ્ઞાનરૂપે જે પરિણમે છે તે, અને જે સમ્યક જ્ઞાનરૂપે પરિણમી શકે છે એ જ ભવ્ય છે. ભવ્યની વ્યાખ્યા શું છે? ભવ્યની વ્યાખ્યા શું કરી આપણે? જે કેવળ જ્ઞાન પામી શકતા નથી એમ આપણે કરીએ, અથવા તો જે મોક્ષની પ્રાપ્તિ કરી શકતા નથી એમ નહીં. ભવ્યની વ્યાખ્યા એ છે કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જાણતા નથી, અથવા જાણે છે અને એનો પુરુષાર્થ કરે છે, તો એવા જ્ઞાન સ્વરૂપે પરિણમી શકતા નથી, એ અભવ્ય છે. જે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ્ય કરી અને એવા સ્વભાવે, જ્ઞાન સ્વભાવે જે પરિણમે છે તે ભવ્ય છે. એટલે જે જ્ઞાનરૂપ પરિણમે છે, જે જ્ઞાનરૂપ પરિણમે છે તે જ ભવ્ય છે. જ્યાં સુધી પોતે જ્ઞાનરૂપ પરિણમતો નથી ત્યાં સુધી હજી એ ભવ્ય પોતાની જાતને કહી શકે નહીં. એને એ કરીને બતાવવાનું છે, એને એ કરીને બતાવવાનું છે. ભલે શક્તિ અપેક્ષા એ ભવ્ય હોય, પણ એને હજી એ પર્યાયમાં પ્રગટ કરવાનું છે. એને પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમવાનું છે. જેવો પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા, એટલે જ્ઞાનરૂપે પરિણમતા થતા, કર્મ કરતા નથી, અને એટલે કે કર્મ કરતા નથી એટલે શુભ ભાવ કે અશુભ ભાવ એનું એમને કરતા પણ નથી. શુભ કે અશુભ ભાવ એને આવે તો પણ એનું કરતા પણ નથી, એનું સ્વામિત્વ નથી. કર્મ કરતા નથી એટલે એના કરતા થતા નથી, એ અકર્તા ભાવે જ રહે છે. શુભ ભાવ આવે છતાં એના સ્વામી થતા નથી, એનું કરતા પણ એમને નથી, માત્ર પોતે જ્ઞાનરૂપે પરિણમે છે, પ્રમાદને વશ થતા નથી, એ સ્વરૂપમાં ઉદ્યમી છે. અને એ જ જીવો વિશ્વના ઉપર તરે છે. આ શ્લોકની અંદર બહુ સરસ વાત કરી છે. આનો ભાવાર્થ છે એ આપણે બહુ સારી રીતે સમજવાનો છે, અને એ ભાવાર્થ આપણે વિસ્તારથી આપણે લઈશું આવતા સ્વાધ્યાયની અંદર. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.